बोलो स्वामी नारायण भगवान की
जय।
सुने सारम सारम सुचि कनक गोटम परिदधन निचोलम कौस्तुभम कटितटपटम चारुणरुचिं बहुनहारान हेमान वरवलय केयूर्मुकुटान हसद्वक्त्रेन्दुर्मे दृशिजयतु नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरातनाम्भुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमः विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ अवतारिणे श्रीहरिकृष्णमहाराजाय नमो नमः। ॐ पूर्णपुरुषोत्तम नारायणाय नमो सर्वोपरिनिष्ठभवते सद्गुरु गुणातीतानन्दमुनये नमो नमः। मम मोक्षदातृ सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामी नारायण भगवान श्री हरे कृष्ण महाराज श्री लक्ष्मी नारायण देव श्री नर नारायण श्री नारायण मुनि देवनि श्री लाडिला घनश्याम महाराज श्री विघ्न विनायक देवनि श्री कष्टभंजन देवनि श्री पांसो परमहंसनि दिव्य मंदिर में विराजता આપણ સૌના પ્રાણ પ્યારા પ્રાણાધાર લાડીલા ઘનશ્યામ મહારાજ આ ધનુર્માસ જ્ઞાનયજ્ઞના પ્રણેતા સાધુ હૃદય દયામૂર્તિ પૂજ્યપાદ વાલા ગુરુજી આદિક તમામ બ્રહ્મનિષ્ઠ પૂજનીય વાલા સંતો પાર્ષદો અને આપ સર્વે હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। દિવસ પછી દિવસ જતા જાય છે અને આપણને ભગવાનના માર્ગે આગળ ધપવા માટે નિત્ય નવા ઉપાયો પ્રાપ્ત થાય છે। એ ઉપાય મળ્યા પછી આપણે જ્યાં સુધી જીવનમાં યુઝ નહીં કરીએ, વાપરશું નહીં, ત્યાં સુધી આ સાંભળેલી વાત, આ બધા ઉપાયો એ બધું વ્યર્થ થઈ જશે, કઈ કામમાં નહીં આવે। માટે આપણે એ બધું કરીએ છીએ તો ખાસ એક તપાસ એ રાખવો કે આપણા જીવનમાં એ ઉતરે, એ દ્રઢ થાય। આપણે બધાએ આજે ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગો સાંભળીએ છીએ, આમાંથી એક પ્રસંગમાંથી એક મુદ્દો જો એક મહિના પછી આપણા જીવનમાં વણાઈ જાય ને, તો આ ધનુર્માસ જ્ઞાન યજ્ઞ જે 30 દિવસ સુધી આપણે બધા મહેનત કરીએ છીએ એ સફળ થઈ જાય। ખાલી એક આપણે રોજ આવતી વાતને કદાચ ના ઉતરે કાંઈ નહીં, ગુણાતીતાનંદ સ્વામીના જીવન પ્રસંગોમાંથી ખાલી એક છાંટો પણ આપણામાં આવી જાય ને, હે, એક છાંટો ખાલી સદગુણનો, ઘણું ઘણું થઈ ગયું કેમ લાગે છે? આ મહાપુરુષોની વાતો અલૌકિક છે। ભગવાનમાં જોડાવાનું તાન રાખતા હતા બધા પુરુષો, અને એ તાનને આજે આપણે જીવનમાં જીવંત કરીએ તો આપણે સાચી પરંપરામાં બેઠા છીએ એવું આપણે છાતી ઉપર હાથ રાખીને કહી શકીએ કે હું ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાનો શિષ્ય છું. ભગવાન મેળવવાનું તાન, ભગવાનમાં વૃત્તિ રાખવાનું તાન, બીજું કાંઈ ન હોય ભાન, એને કાંઈ ન હોય બીજું, બસ મને એક ભગવાન જોઈએ છે. આજે તારીખ 5/1/2018 શુક્રવાર પોષ સુદ ચોથનો દિવસ છે. મારા ભક્તો, ખૂબ આનંદ આવે છે આપણા આદિગુરુના પ્રસંગો નિત્ય નવા નવા આપણને જાણવા મળે છે. આજના પ્રસંગમાં આપણે સૌ જાણીએ છીએ એવા વાલેરા વરુનો ઉદ્ધાર ગુણાતીતાનંદ સ્વામીએ કેવી રીતે કર્યો એ વાત આવે છે. વાલેરા વરુ 12 વટીયો હતો એવું આપણે સૌ જાણીએ છીએ, પણ એ સિક્કાનો બીજી બાજુ એની ઓળખ આપણને નથી. એ જીવ સામાન્ય નહોતો. હા, એમના બાપુએ એમનો ભાગ નહોતો આપ્યો, એમની અવગણના કરતા હતા, એટલે વાલેરા વરુએ આ રસ્તો, આ માર્ગ સિલેક્ટ કર્યો. પણ વાસ્તવિક શું થયું હતું, વર્ષો પહેલાં જ્યારે ગોપાળાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી જેવા મોટા સંતો વિચરણ કરતા હતા, એ બાબરિયા વાડમાં ત્યાં વિચરણ કરતા મોટા માણસાના સીમમાંથી નીકળ્યા, ત્યારે એ સંતોને મહરી કોળીનો યોગ, મહરી કોળી સાથે સામનો થયો, અને મહરી કોળીએ સંતોને આગ્રહ કર્યો હતો કે તમે સંતો અહીંયા સુધી આવ્યા છો તો અમારે ગામ ઠાકુર જમાડીને જ જાઓ, એ વિના અમે તમને જાવા નહીં દઈએ. સંતોએ વાત કરી, ભાઈ તમારી પરિસ્થિતિ નબળી છે, રહેવા દો. ત્યારે મહરી કોળીનો ભાવ બહુ હતો, એટલે કીધું કે સ્વામી દાળ અને રોટલાની વ્યવસ્થા થઈ જાય એમ છે, બીજું કદાચ મોટી રસોઈ ના થાય, પણ આટલું થાય એમ છે તો તમે પધારો અમારે ગામ અને તમે રસોઈ કરો. સંતો ત્યાં ગયા અને મહરી કોળીએ જ્યાં જોયું ત્યાં તો ઘરમાં કાંઈ નહોતું. સંતોને પૂરું થાય એટલું એ નહોતું, થોડું બહુ હશે કદાચ. એટલે પછી સંતોને મનમાં એમ થયું કે કાંઈ વાંધો નહીં, હે, આપણે ભિક્ષા માગશું. ભિક્ષા માંગવા નીકળ્યા ત્યાં મહરી કોળી મામૈયા વરુને ત્યાં રહેતા હતા, ત્યાં કામ કરતા હતા, એટલે મામૈયાને ખબર પડી કે મહરી કોળીના ઘરે સાધુ આવ્યા છે, તો એમને ઘરે કંઈક ખૂટ્યું હોય તો એ અમારા મેમ્બર છે, અમારા સેવક છે. એટલે મામૈયા એમ કીધું કે ભાઈ જે સીધું પાણી ઘટે એ બધું તમે અહીંયાથી લઈ જાઓ, સંતો જોળી માગી હારું નહીં. અમે અહીંયા છીએ, અમારા હોવા છતાં ગામમાં માગવું પડે એ સારું નહીં. એટલે સીધું પાણી બધું એ મામૈયા વરુએ, આ વાલેરા વરુ ત્યારે 10 વર્ષના હતા, એમને કીધું કે જા બેટા, તું જા અને તારી મા પાસે જઈ અને સાધુને જે સીધું પાણી જોઈએ એ બધું તૈયાર કરાવી અને સાધુને આપજે. આ એક પ્રસંગ એવો બન્યો કે વાલેરા વરુએ ગોપાળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી જેવા મોટા સંતોને ખાલી સીધું પાણી આપવા ગયા, એમના દર્શન થયા, અંતરમાં શાંતિ થઈ. કાંઈક એવા ભક્તિના બીજ વવાણા એ સમયે કે આગળ જતા એ એકાંતિક ભક્ત થવાના હશે, પણ સમય જતા આ મામૈયા વરુએ એમનો ભાગ નહોતો દીધો, એટલે એમણે આ રસ્તો અપનાવવો પડ્યો. એ પણ પાછું કોના દ્વારા, એ ન્યા એમના બાપુ સાથે નહોતા રહેતા, જુવાન થયા, એમના મામાના કહેવાથી. એમના મામાએ એમને કીધું કે આ ભર જુવાનીમાં હવે આવી રીતે રખડું ભટકવું સારું નહીં, તારો ભાગ માગી લે, તારો અધિકાર છે. અને પછી વાલેરો વરુ 12 વટે ચડ્યો. નોર માણસાની સીમમાં વાલેરો વરુ સમય જતા આ 12 વટું કરે અને ક્યારેક વિશ્રામ કરે, અને એ 12 વટા કરતા કરતા એમને એક વખત મહરી કોળીનો યોગ થયો, એમને એમનો ભેટો થયો, એટલે એમને યાદ આવ્યું કે આ તો અમને નાનપણનો રમાડનાર છે, અમારી માતાનું બધું કામ કરનાર છે, એને બધી નાનપણની સ્મૃતિ થઈ આવી અને મહરી કોળીને ભેટી પડ્યા. હેત હોય ને નાનપણમાં જેને હેત કર્યું હોય ને એ ભૂલાય નહીં હો. આપણને નિસ્વાર્થ ભાવે જે આપણી સાથે રહ્યા હોય અને આપણી સાથે હેત કર્યું હોય ને એ ક્યારેય ભૂલાતું નથી. હા, ભલે પછી અવસ્થા ગમી હોય, એ જીવીએ શ્વાસ લઈએ ત્યાં સુધી યાદ રહી કે ફલાણા વ્યક્તિ મારી યારે બહુ હેત કરતા હો. સંસારનું હેત એવું નહીં, એ તો સ્વાર્થ ગણાય, પણ નિસ્વાર્થ ભાવે જે હેત થાય ને એમાં સુખ છે. એટલે એમને યાદ આવી ગયું કે આ તો અમને રમાડતા અને આ તો અમને જમાડતા અને મારી માતાનું બધું કામ કરતા. અને મહરી કોળીએ વાલેરાને કીધું, બાપુ આવું બધું ક્યાં સુધી તમે કરશો? હે, વાંક તમારા બાપુનો અને સજા પ્રજાને આપો છો? ત્યારે વાલેરા વરુએ કહ્યું, બાપુ ન માને તો મારે શું કરવું? મહરી કોળીને કહે, જો તમારી નજરમાં કોઈક એવા સાધુ હોય કે જેના આશીર્વાદ મળે અને આ બધો ગામગરાસ જે છે મને બધું પાછું મારા ભાગનું મળી જાય તો આ બધું મૂકું. ત્યારે મહરી કોળીના અંતરમાં સદગુરુ ગુણાત્યાનંદ સ્વામીનું નામ આવ્યું અને એમ વાલેરાને કહે છે કે અમારા ગુરુ ગુણાત્યાનંદ સ્વામી છે, એમની કૃપા થાય ને તો ભલ ભલાના બેડા પાર થઈ જાય. એ સંત જો કૃપા કરે તો તારું કામ કદાચ થઈ જાય એમ છે. ત્યારે વાલેરાએ પૂછ્યું, એ સ્વામી ક્યાં મળશે? હાલો, તો એ સાધુનો યોગ કરે. મહરી કોળીએ કીધું, સ્વામી બાબરિયાવાડ અને નાઘેરમાં ગામડા વિચરણ કરે છે અને જો તારી સાચી ભાવના હશે ને તો સાધુ તને મળશે. વાલા ભક્તો, સંતની પ્રાપ્તિ ત્યારે જ થાય છે જ્યારે આપણી શુદ્ધ ભાવના હોય, ત્યારે આપણને એવા એકાંતિક સત્પુરુષો બધા જે સંતો છે એનો યોગ થાય છે, એ વિના સાધુએ નથી મળતા અને મળ્યા પછી ઓળખાતાય નથી. પણ આપણી ભાવના શુદ્ધ હોવી પડે તો સંતની પ્રાપ્તિ થાય. અને મહરી કોળીએ કીધું, એવી જ રીતે થોડા દિવસમાં થયું. સ્વામી ઉના જઈ રહ્યા હતા અને વાલેરા વરુએ વિશ્રામ કરેલો હતો એ જ જગ્યામાં સ્વામી વિચરતા વિચરતા પોગ્યા અને વાલેરાએ માણસોને ઈશારો કર્યો અને બધા માણસો સ્વામીના આડા ફેરા બધા એકદમ ગોળ કુંડાળું કરી નાખ્યું. આડા ફરી અને સ્વામીને પૂછે છે કે તમે કોણ છો અને તમારે કઈ તરફ જવું છે? ત્યારે સ્વામીએ કહ્યું, અમે તો સ્વામિનારાયણના સાધુ છીએ અને ઉના ગામમાં જઈએ છીએ. ત્યારે માણસોએ કહ્યું, આ ઉનાનો રસ્તો નથી, તમે રસ્તો ભૂલા છો. સદગુરુ ગુણાત્યાનંદ સ્વામી મંદ મંદ હસતા કે અમે રસ્તો ભૂલા નથી, અમે તો ભૂલેલાને માર્ગે ચડાવવા માટે ફરીએ છીએ, અમે કાંઈ માર્ગ નથી ભૂલા. પણ આ વાત ઓલા બારવટિયાને કાંઈ સમજાણી નહીં અને સ્વામિનારાયણ નામથી ઓલા વાલેરા વરુ ચમક્યા અને તરત સ્વામી પાસે આવ્યા અને સ્વામીએ એના નામથી સામે આલીને બોલાવ્યા કે આવો વાલેરા વરુ આવો. અને આને આશ્ચર્ય થયું કે હજુ હું આને ઓળખતો નથી, તેમ છતાંય પહેલી વાર ભેટો થયો છે અને સ્વામીએ સામે આલીને નામ કીધું. આશ્ચર્ય થયું અને એમના મનમાં એક સંકલ્પ ઊભો થયો કે સ્વામીને મારા નામની ખબર કઈ રીતે પડી. અંતર્યામી સ્વામીએ સંકલ્પ પણ જાણી ગયા અને સ્વામીએ કીધું, વાલેરા એ અમે તમારા નામને, તમારા જીવને અને તમારા ભાવિને પણ જાણીએ છીએ, ખાલી નામને નહીં હો, તમે કેવા જીવ છો, કઈ પ્રકારના છો એ પણ જાણીએ છીએ અને સાથે સાથે એ પણ જાણીએ છીએ કે તમારું ભવિષ્ય શું થવાનું છે. ત્રિકાળ દ્રષ્ટા આ મહાપુરુષો બધું જ આપણું જાણે. સ્વામીએ કહ્યું કે હું તો તારું બધું જાણું છું. ત્યારે વાલેરા વરુએ કીધું કે સ્વામી તમારું નામ શું? સ્વામી કે અમારું નામ ગુણાત્યાનંદ છે. અને વાત નામ સાંભળતા જ વાલેરા વરુના મનમાં થયું કે મહરી કોળીના ગુણ ગુરુ આ ગુણાતીતાનંદ છે. આમની જ વાત થઈ હતી અને આજે મને એનો ભેટો થઈ ગયો. વાલેરા વરુ તો પગમાં પડ્યા અને કહ્યું, હું તમારી જ રાહ જોતો હતો સ્વામી. પછી સ્વામીને એક ઘાટા વૃક્ષ નીચે બેસાયરા અને વાલેરા વરુ સ્વામી પાસે બેઠા અને સ્વામીએ તેને વિશે બધી વિગત જાણી. સ્વામી બધું પૂછે છે કે શું કામ આ બધું કરો છો, કઈ રીતે થયું, શું બિના બની, એ બધી વાત જ્યારે સ્વામી પૂછે છે અને વાલેરા વરુ નિખાલસ ભાવે હાવ ખુલ્લા દિલથી બધી વાત કરી દીધી કે અમારા બાપુએ મને ગામગરાસ અમારા ભાગનું નહોતું દીધું એટલે અમારા મામાના કહેવાથી અમે આ રસ્તો પકડ્યો છે. બધી વાત ખૂબ શાંતિપૂર્વક ગુણાત્તાનંદ સ્વામીએ સાંભળી અને ગુણાત્તાનંદ સ્વામી હવે એમ કહે છે, સ્વામી કહે વાલે રાવરુ શા માટે બહાર વટા ખેડવા,
સ્વામી કહે વાલે રાવરુ શા માટે બહાર વટા ખેડવા,
રજા બિચારી થર થરે શા સારું નિર્દોષ રંજાડવા,
ચારી થર થરે શા સારું નિર્દોષ રંજાડવા,
જે વાકત મારા તાતનો ધ્યા પે નહી ગરાસ,
વાકત મારા તાતનો ધ્યા પે નહી ગરાસ,
આપનો માર્ગ તે લીધો ખોટો આપે પ્રજાને ત્રાસ,
પાપનો માર્ગ તે લીધો ખોટો આપે પ્રજાને ત્રાસ.
ગુણાત્તાનંદ સ્વામી કહે છે, વાક તમારા બાપુનો છે અને પ્રજાને સુકામ ત્રાસ આપો છો. તમે પુણ્યશાળી જીવ છો પણ માર્ગ ભૂલી ગયા છો. આ કામ તમને શોભે નહીં માટે આ તમે મૂકી દો, પાપના માર્ગેથી પાછા વાળો. વાત ગુણાત્તાનંદ સ્વામી કરે છે વાલેરા વરુના હૈયામાં એ વાત બધી સ્થિર થાય અને વાલેરા વરુ એનું હૈયું ઠલવે છે સ્વામી આગળ.
પાપ કર્મ નથી ગમતું હું છોડી દઉં તમામ,
પાપ કર્મ નથી ગમતું હું છોડી,
ત્યારે સ્વામી રાજી થયા અને સ્વામીએ કીધું કે આજથી સાતમા દિવસે તને તમારો ગરાસ પાછો મળી જશે, માત્ર ને માત્ર સાત દિવસ, એક અઠવાડિયું. પણ વાલેરા વરુને શંકા થઈ, કીધું તો છે પણ આમ આટલા ટાઈમથી હું મહેનત કરું છું તો એ બાપુ માનતા નથી. આ ગુણાત્તાનંદ સ્વામી કે હાથીમાં મળી જાય કેમ મળી જાય. સ્વામીએ કીધું, વિશ્વાસ રાખો, સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરો અને ભગવાન તમારા બધા ગુના માફ કરી દેહે. અને પછી વાલેરા વરુએ ગુરુ ધાયરા કંઠી બંધાવી સત્સંગી થયા. સ્વામીએ પાંચ વર્તમાન ધારણ કરાવ્યા અને મહામંત્રનું ભજન કરવાનું કીધું. બધી વાત સ્વામીએ કરી ત્યારે વાલેરા વરુ કહે છે,
સાત દિન વળી કેમ ગણું ન આવડે ગણતી ગણતા,
સાત દિન વળી કેમ ગણું ન આવડે ગણતી
ગણતા, સાત દિન વળી કેમ ગણું આવડે ગણિત ગણતા,
સાત દિન વળી કેમ ગણું આવડે ગણિત ગણતા,
સાત ગાંઠ વાળી આપું એક પછી એક ને ખોલતા,
સાત ગાંઠ વાળી
સાત ગાંઠ વાળી આપું એક પછી એક ફોલતા,
સાત ગાંઠ વાળી ફોલતા.
સ્વામી કહે છે લાવો દોરડો, હું સાત ગાંઠ વાળી આપું અને રોજ સૂર્ય દાદા ઉગે અને તમારે એક ગાંઠ ખોલવી ભગવાનનું નામ લઈ. એવી રીતે સાત દિવસ જાશે અને તમારું ગરાસ ગામ જે છે એ બધું તમને પાછું મળશે. અને વાલેરા વરુ રોજ સવારે ઉઠે અને ભગવાનનું નામ લઈ એ ગાંઠ ખોલે. વાલેરા વરુએ સ્વામીને પૂછ્યું કે સ્વામી આ ગાંઠ તો વાળી દીધી, ત્યારે સ્વામીને કહે કે પહેલી ગાંઠ આજે ખોલું કે કાલે ખોલું? હે, જો કાલથી ગણીએ બીજા આઠ દી થઈ જાય. સ્વામી હસતા હસતા કહે કે પહેલી અમારા હાથથી ખોલી આપીએ ગાંઠ, હવે પછીથી ગણજો દિવસ નહીં થાય આઠ લ્યો. હે, આજે લાવો હું પહેલી ખોલી દઉં અને પછી તમે ખોલજો, આઠ દિવસ નહીં થાય. સ્વામીએ પહેલી ગાંઠ ખોલી અને પછી સ્વામીના વચન પ્રમાણે એ સાત દિવસ સાત ગાંઠ ખોલતા હતા. અને વાલેરા વરુએ સ્વામીને એમ કીધું હતું કે જો મને ગરાસ મળે તો સ્વામી નવું ગામનું તોરણ બાંધવા તમારે આવવું પડશે. સ્વામીએ રાજી થઈને હા પાડી હતી. અને સ્વામીએ વાલેરા વરુને એમ કહ્યું હતું કે ગામ જો થાય તો સૌ પ્રથમ નવા ગામમાં પહેલો પાયો મંદિરનો નાખવો, પછી બીજું બધું કરવું. આવી વાત સ્વામી અને વાલેરા વરુને થઈ હતી. અને સ્વામી પછી ત્યાંથી નીકળ્યા અને તુલસી શ્યામને માર્ગે થઈ ઉના પધાર્યા છે. અધમને ઉધારિયા કરી સત્સંગની વાતડી, ભરાડી પણ ભગત બને વાર ન લાગે અબઘડી. ક્યાં વાર લાગી, મોટા પુરુષોનો યોગ થઈ જાય, સાધુની પ્રાપ્તિ થઈ જાય એટલે ગમે એવો પાપી જીવ હોય ને એ શુદ્ધ થઈ જાય છે અને ભગવાનને માર્ગે આગળ ચાલવા માંડે છે. પણ સંતની પ્રાપ્તિ થવી જોઈએ. વાત એવી જ બની, દરરોજ સૂરજ ઉગે અને આ ગાંઠ ખોલે અને સાત દિવસ થવા આવ્યા, પણ તેમ છતાંય ગરાસ મળવાની કાંઈ આશાર કાંઈ નિશાની એંધાણી કાંઈ દેખાતી નહોતી. ત્યારે એના સાથીદારોએ કીધું કે વાલેરા આ ગરાસ માળાથી નહીં મળે, તલવારથી મળે. હે, આ બધું મૂકો પાછો, આપણે જે જૂનો કામ હતું એ ઉપાડો પાછું. ઘડીક વાર તો વાલેરાને પણ મનમાં એમ થયું કે કેમ થાહે, થોડોક વિશ્વાસ ડેગ્યો. પણ વળી એમ વિચાર કર્યો કે મારા ગુણાતીત ગુરુના વેણ ખોટા ન પડે. અને સાતમા દિવસે જ્યારે ગાંઠ છોડી ત્યારે બાતમીદારે આવીને તરત બાપુને કીધું કે બાપુ ભાગો, મામૈયા બાપુ તમને મારવા માટે આવે છે. અને બાપુએ ત્યાંથી તરત જ ઉપડ્યા અને તુલસી શ્યામને માર્ગે ગયા. અને એની પાછળ મામયો વરુ મારતે ઘોડે એમની પાછળ થયા. વાલેરા વરુના મનમાં એમ કે ગુણાતાનંદ સ્વામીએ તો કહ્યું હતું કે ગરાસ મળશે, પણ મોત મળવાની તૈયારી થઈ. આ તો હાથમો દિવસ થાય જ ગરાસ મળવાનું હતું, પણ આ તો બાપુ મારવા આવ્યા છે. અને એમ કરતા વાલેરા વરુ તુલસી શ્યામના આંગણે પહોંચ્યા. અને ન્યાય એમના જે મામાના પક્ષના બધા કાઠીઓ હતા તે ડાયરો તુલસી શ્યામને દર્શને ત્યાં બધા ભેગા થયા હતા. એ બધા 25-30 ઘોડેસવારો તૈયાર હતા અને સામે વાલેરા વરુ આવ્યા એટલે તરત વાલેરાએ મામાને વાત કરી. અને વાત કરતા હતા ત્યાં તરત જ એમના પિતા એ સામે આવ્યા અને સામ સામે સૌએ તલવાર કાઢી. અને એમના મામાએ તરત પૂછ્યું મામૈયાને કે બાપુ કોની જાનમાં જાઓ છો? એમણે કીધું જાનમાં તો કોઈની જાતા નથી, પણ આજ આ વાલેરાની રંજાડથી હું વાજ આવી ગયો છું એટલે તેને મારવા વાર લઈને જ ચડ્યો છું, એને આજ મારવો છે ગમે એમ કરીને. ત્યારે એમના મામા બોલ્યા કે વાલેરો વરુ એકલો નથી હો, હા અમે બધા એમની સાથે છીએ. વાલેરાને ગરાસ આપી દો, ફેસલો આજે જ આપણે કરવાનો છે. હવે જે થાય તલવારથી ફેસલો કરવો તો તલવારથી, અને શ્યામની સાક્ષીએ સમાધાનથી કરવો હોય તો એનાથી પણ ફેસલો થઈ જાય. બોલો તમારે જે પસંદ હોય. મામાએ વિચાર્યું કે એ લોકો તો 25-30 જણા છીએ અને અમે તો ખાલી 10 જણા છીએ. હે, ઘરનો મામલો છે, શ્યામની સાક્ષીએ સમાધાન કરી લઈએ તો સારું. એની બુદ્ધિ ફરી ગઈ તરત. 7મો દિવસ છે ઓ હજી. સ્વામીના આશીર્વાદથી મામૈયા વરુની બુદ્ધિએ ફરી ગઈ. મામૈયા વરુ ભાગ આપવાનો કોલ આપ્યો. હે, આમ કાંઈ તરત આપી દે એમ નહોતા, પણ સત્પુરુષના આશીર્વાદ હતા એટલે 7મે દિવસે વાલેરા વરુને એમનો જે ગ્રાસ હતો એ બધું એમને પ્રાપ્ત થયું. વાલેરા વરુએ ડાયરાને આ બધી વાત કરી અને બધાને આશ્ચર્ય થયું કે શું વાત છે, તમારા બાપુએ તમને 7મા દિવસે બધું આપવા તૈયાર થઈ ગયા. એક સંતના આશીર્વાદ મળી ગયા, એક સંતની કૃપાથી તમે કેટલી મહેનત કરવા છતાંય હે ન મળ્યું, અને આવી રીતે બાપુએ સહજતાથી આપી દીધું, એ સંતની કૃપા છે. વાલેરા વરુએ બાપુએ આપેલ ભાગ સ્વીકાર્યો અને નોર માણસાથી દૂર પાટી માણસા નામનું ગામ વસાવ્યું. સ્વામીએ ગામનું તોરણ બંધાવવા માટે કીધું હતું કે અમે આવશું, એટલે વાલેરા વરુ જૂનાગઢ ગયા અને સ્વામીને બોલાવ્યા, એટલે સ્વામી સાથે આવ્યા અને સ્વામીએ એ ગામનું તોરણ બંધાવ્યું. સ્વામીએ સુંદર જગ્યા જોઈ અને પગેથી લંબચોરસ લીટો કર્યો ગુણાતીતાનંદ સ્વામીએ, અને સ્વામીએ કીધું કે અહીં મંદિર બનાવજો અને આથી થોડેક દૂર દરબારગઢ બાંધજો. તે ગામના પાણી ના તળ ઊંડા હતા માટે કોઈ રહેવા આવતું નહીં, એટલે વાલેરા વરુએ સ્વામીને વિનંતી કરી, સ્વામી કે આવું છે, ગામમાં કોઈ રહેવા આવતું નથી. સ્વામીએ કહ્યું અમે ભગવાનને પ્રાર્થના કરીશું, એ તમારું દુઃખ દૂર કરશે. અને સ્વામીના આશીર્વાદથી એ ગામના પાણીના તળ ઊંચા આવ્યા. પ્રજા ખેતીવાડી અને ખાધી પીધે ખૂબ સુખી થઈ, અને વાલેરા વરુ પણ મહાન ભક્તરાજ થયા છે. તેમના વંશમાં પણ વાલા ભક્તો એવા સારા હરિભક્તો પણ થયા હતા. એક સંતની કૃપા જીવને ક્યાં માર્ગેથી કયા માર્ગે ચડાવી દે એ આમાંથી આપણને જણાય. જ્યારે સંત કૃપા કરે છે વાલા ભક્તો, ત્યારે આખો માર્ગ બદલાવી દે છે. આપણા અવ બધા અંગ આપણું જે છે એ બધું પરિવર્તિત થઈ જાય છે. આપણા વિચાર, આપણી ક્રિયાઓ બધું બદલાઈ જાય છે. એવી જ વાત વાલા ભક્તો ગુણાતીતાનંદ સ્વામી અને એમના યોગમાં આવેલા જે એવા અનેક ભક્તો હતા કે ઉચ્ચ સ્થિતિને પામી ગયા હતા. કેટલા હરિભક્તોની વાત કરીએ વાલા ભક્તો, દાડમાના નથુ ભટ્ટ પણ એવા એકાંતિક મુક્તરાજ હતા. વ્યવહાર એમનો સાધારણ હતો પણ એમની સ્થિતિ બહુ ઊંચી હતી. નરસિંહ મહેતાની જેમ અહરનિશ આનંદમાં રહેતા. વ્યવહાર સાધારણ હોવા છતાંય આનંદમાં રહેવું એ અઘરું છે, પણ એ ક્યારે થાય, જ્યારે એને સંપૂર્ણ ભગવાનનો વિશ્વાસ હોય ને, જે ભગવાન કરી મારું હારું જ કરતા હોય, ત્યારે એ આનંદમાં રહી શકે. અને 100% વિશ્વાસ હોવો પડે ભગવાનમાં. મને એક છોકરાએ વોટ્સઅપમાં એક ફોટો મોકલેલો, એમાં એક થોડોક ભિખારી જેવો કાળો ડિબાંગ હાવ છોકરો હતો. એ આમ નાચતો હતો, આનંદમાં હતો, અને બાજુમાં એવું લખ્યું હતું કે જો આપણે આનંદમાં રહેવું હોય ને તો જે આપણી પાસે નથી એની ચિંતા છોડી દો. હા, બહુ સરસ સૂત્ર છે આ. આપણી પાસે જે નથી એ ચિંતા છોડી દો તો આપણી પાસે જે છે એનો આનંદ આપણને પ્રાપ્ત થઈ જાય. આપણને કેટલી પ્રાપ્તિ થઈ ગઈ છે, પણ તેમ છતાંય જે આપણને નથી મળ્યું ને એની ચિંતામાં આપણે મથીએ છીએ, એટલે આપણને જે મળ્યું છે એનું સુખ, એનો આનંદ આપણને આવતો નથી. આ નથુ ભટ્ટ ભક્તરાજ એવા હતા અખંડ ભગવાનમાં વૃત્તિ રાખતા હોય, અહર્નિશ આનંદમાં રહેતા, રાત દિવસ બસ એને સુખ આવતું, વ્યવહાર કદાચ નબળો હોય એની કાંઈ ને પરવા નહોતી, ભજન જ એમનું અખૂટ નાણું હતું, ખૂબ ભજન કરે એ ખૂબ આનંદ માણે. ગુણાતાનંદ સ્વામીનો ખૂબ રાજીપો પણ એમની ઉપર હતો અને એ જ એમની સાચી મૂડી હતી. બસ સંતોનો રાજીપો, હરિભક્તોનો રાજીપો એ જ આપણી સાચી કમાણી છે. પ્રેમને વશ થઈને ગુણાતાનંદ સ્વામી અવારનવાર દાડમાં ગામમાં આવતા હતા અને નથુભટ્ટ પણ જૂનાગઢ ઘણી વાર રોકાય અને સ્વામીનો સમાગમ કરતા હતા. વિક્રમ સંમત 1896 સાલ હતી. સ્વામી દાડમાં પધારીને સવારમાં પૂજા કરવા બેઠા અને ઘણા સમય પછી ધ્યાનમાંથી સ્વામી જાગી ગયા. ખૂબ ભાવથી સ્વામી આંખો બંધ કરી અને ભગવાનની મૂર્તિનું સુખ માણતા હશે. સમય જાજો ગયો એટલે નથુભટ્ટે સ્વામીને પૂછ્યું, સ્વામી તમે તો આજ ખૂબ ભગવાનને સંભાયરા. નથુભટ્ટને સ્વામી કહે, નથુ એ અમારે ભગવાનને સંભાળવા પડતા નથી, મહારાજ તો અખંડ અમારી સાથે ને સાથે જ છે, એમને યાદ ક્યાં કરવા પડે છે, એ તો અમારી સાથે જ છે. કેટલું એકાત્મપણું સ્વામીને ભગવાનની સાથે થઈ ગયું હશે કે અમને યાદ કરવા પડતા નથી, એ ક્યાં અમારાથી દૂર છે, અમારી સાથે જ છે. નથુભટ્ટને અત્યંત આશ્ચર્ય થયું કે આ સ્વામી શું કહે છે, યાદ કરવા પડતા નથી, આપણે કેટલું યાદ કરવું પડે, આપણા નિયમે શું છે શું નહીં, આપણે કેવી રીતે વર્તવું જોઈએ, ક્યારે શું કરવું જોઈએ, એ બધું ક્યારે ભૂલાઈ જાય છે, આ તો ભગવાનને યાદ જ નથી કરવા પડતા. આશ્ચર્ય થયું નથુભટ્ટને અને હૃદયના ભાવથી નથુભટ્ટ સ્વામીનો સમાગમ કરતા હતા. એમના અંતરમાં ભગવાનની સર્વોપરીની વાતો કરી કરીને નિશ્ચય દ્રઢ કરાવતા હતા અને સ્વામીની કથા સાંભળ્યા સિવાય તે રહી શકતા નહીં એવું એમનું અંગ થઈ ગયું. કથા વાર્તા સાંભળ્યા સિવાય રહેવાય નહીં એવું નથુભટ્ટનું અંગ હતું અને પવિત્ર બ્રાહ્મણ આચાર વિચારનું પાલન કરતા હતા અને મહિમાએ સહિત શ્રીહરિની ભક્તિ કરવી અને ભગવાનના એકાંતિક સદપુરુષો સાથે જીવ જોડવો એ એમનું અંગ બંધાઈ ગયું. આવું અંગ બાંધવું, આવા હરિભક્તોના પ્રસંગમાંથી આપણને ખ્યાલ આવે કે આપણું અંગ કેવું છે ને આપણે કેવા અંગ કરવાના છે. એકવાર સ્વામી ગામમાં હતા. સ્વામી નથુભટ્ટને સમજાવતા હતા, સ્વામી વાતો કરતા હતા. નથુ સ્વામી કહે નથુ ભટ્ટને નથી કોઈ અક્ષર ધામ જેવા, બીજા સર્વે ધામ તો આ ધામ સામે ન આવે તેવા. વાતો કરતા કરતા સ્વામી એમ કહ્યું કે નથુ ભટ્ટ અક્ષર ધામ જેવું ધામ બીજું કોઈ નથી, બીજા જેટલા લોકો છે, જેટલા બ્રહ્માંડમાં જે કાંઈ પણ લોક કહેવાય છે, બીજા અન્ય ધામો છે, એ આની આગળ કાંઈ ન આવે. સ્વામી કહે છે મહારાજના અક્ષરધામની આગળ બીજા લોક તો નરકના કુંડ જેવા છે, મહારાજની મૂર્તિના સુખની સામે બ્રહ્માંડોનું સુખ તુચ્છ છે. આવી વાતો ગુણાતાન સ્વામી નથુભટ્ટને કરતા હતા. શ્રીહરિજી મહારાજ પણ વાલા ભક્તો અક્ષરધામમાં કેવું સુખ છે, અક્ષરધામના સુખની મહત્તા શું છે એ આપણને જણાવતા હરિચરિત્રામૃત સાગરમાં ખુદ ભગવાન જૂનાગઢમાં હતા અને એમ વાત કરે છે. ધામ કે સુખ કે આગે સુખ ઓરા, અનંત બ્રહ્માંડ કે કરે એક ઠોરા.
ધામ કે સુખ કે આગે સુખ ઓરા, અનંત બ્રહ્માંડ કે કરે એક ઠોરા.
ધામ કે સુખ કે આગે સુખ ઓરા, અનંત બ્રહ્માંડ કે કરે એક ઠોરા.
સુખોરા અનંત બ્રહ્માંડ કે કરે કઠોરા.
धाम किए कहीं रोम समाना,
धाम के कहीं रोम समाना,
नाही होवत कब हो प्रमाना,
नाही होवत कब हो प्रमाना,
भूप के इहा भुवन आगे सेत खाना जैसे नी कहिलागे, तैसे अनंत ब्रह्मांड के देवा, ताके सुख है सादृश देवा,
ताके सुख है सादृश देवा,
ओ ताके सुख है सादृश देवा,
ताके सुख है सादृश देवा।
खुद भगवान एम कहे छे के श्री हरि महाराज संतो भक्तों ने कहे छे अनंत ब्रह्मांडों में रहेला अपार सुखों ने एक बाजू राखे, कंपेरिजन जुओ केटलानी थाय ने केवी रीते थाय छे, अनंत ब्रह्मांडों नो सुख जे काय पण सुख कदाच आपने देखाय मनाय स्वीकाराय आलो भेगू करो एक बाजू, अने तेनी सामे धामना सुखनो एक रुवाड़ो जेवो किंचित भाग, आ संपूर्ण અને અહીંયા ધામના સુખનો રૂવાડો જેટલો કિંચિત ભાગ, એ બેને કમ્પેરિઝન જ્યારે કરવામાં આવે તો મહારાજ એમ કહે છે બ્રહ્માંડોનું સુખ અપાર ધામના કિંચિત સુખની બરાબરી ક્યારેય કરી શકતું નથી, આવા ધામમાં આપણે જઈને બેહવાનું છે, કેટલું સુખ છે ત્યાં બોલો। પછી મહારાજ દ્રષ્ટાંત આપે છે, જેમ રાજા હોય રાજમહેલની આગળ પાયખાનાનું કેવું સારું લાગે, કાંઈ લાગે સારું, એ કાંઈ સારું ન લાગે તેવી રીતે બ્રહ્માંડોના જે કાંઈ પણ સુખ કદાચ આપણે એમાં રચ્યા પચ્યા હોતા હોય ને એ સુખ એવું છે। હા, માટે એ સુખમાંથી સુખ બુદ્ધિ ટાળી ભગવાન કહે છે ભગવાનના ધામમાં સુખ બુદ્ધિ જે કરે છે એ જ બુદ્ધિશાળી છે, બાકી બુદ્ધિશાળી નથી। મહારાજ વચનામૃતમાં બુદ્ધિશાળી એને જ કહે છે, અંત્યના 39માં વચનામૃતમાં પણ વાત આવે છે કે ચક્રવર્તી રાજાને ગામડાઓની ગણતરી ન હોય તેમ ભગવાનને બ્રહ્માંડોની ગણતરી નથી। ધનાઢ્ય ગ્રહસ્થ ભોજન જમતો હોય અને તે જમીને કંઈક બટકું રોટલો કૂતરાને આપે તે અતિશય તુચ્છ, અને પોતે જે જમતો હોય તેને મહાસુખ કહેવાય। જે આપણી ગણતરીમાં ન હોય એને આપણે ફેંકી દઈએ ને, આપણી નજરમાં કોઈ વસ્તુ પદાર્થની કિંમત ન હોય તો એ કદાચ વહી જાય ને તો આપણને દુઃખ ન થાય, એમ ભગવાનને આ કઈ ગણતરીમાં જ નથી, કાંઈ ગણતરીમાં નહીં, અને આપણે એને પામવાનું છે ને તેમ છતાંય જે ભગવાનને ગણતરીમાં નથી એમાં આપણે કેટલા રચ્યા પચ્યા છીએ ખરા, તો ન્યાસ સુખ કેટલું છે એ આપણે વિચાર અવશ્ય કરવો ઘટે। ચક્રવર્તી હોય રાજવી ગણે નહીં નાના ગામ, એવું ધામ મહારાજનું જેના આગળ નાના તમામ બધા જ નાના છે, પણ બ્રહ્માંડોમાં જે વિષય સુખ જે પ્રાપ્ત થયું છે, વિષય સંબંધી સુખ જે મળ્યું છે એ ખરેખર તુચ્છ છે, નાશવંત છે, પણ જીવને એનો જ યોગ થયો છે વારે જન્મો જન્મથી, એટલે એમાંથી વૃત્તિ એમાંથી આસક્તિ પાછી થતી નથી, આસક્તિ ટળતી નથી। મહારાજ કહે છે દુઃખ અનંત કહાવત જેતા વિષય ભોગ મે ભરે હે તેતા, જેટલા દુઃખ કહેવાય છે આખું લિસ્ટ કરો, જે કાંઈ પણ દુઃખ કહેવાય છે ભગવાન કહે છે કે વિષય ભોગ મે ભરે હે તેતા, હાલ્યો વિષય ભોગમાં તમામ દુઃખ રહ્યું છે, વિષય મે અધર્મ ભરે અનંતા ગણત ગણત ન પાર લહંતા, એ ઘણી ઘણી થાકી જાય પણ આ ઘણા એમ નથી, વિષયમાં અધર્મ છે, વિષય ભોગમાં ભારે દુઃખ રહ્યું છે. મહારાજ ખુદ આવી વાતો કરે છે. મહારાજ કહે છે કે જ્યાં સુધી વિષય સુખમાંથી વૃત્તિ પાછી નથી વળતી ત્યાં સુધી એ જીવને અમારી સુખની પ્રાપ્તિ થતી નથી. ગુણાત્માનંદ સ્વામી નથુ ભટ્ટને આવી બધી વાતો કરે છે કે અક્ષરધામના સુખની આગળ બીજું કાંઈ ન આવે, એની જેવું સુખ બીજે ક્યાંય એવું સુખ નથી. માટે ન્યા સુખ બુદ્ધિ રાખવી, આવી વાત કરે છે. નથુભટ્ટ એકાગ્રતાથી આ બધી વાતો સાંભળે છે અને નથુભટ્ટને પછી વિચાર આવ્યો, સ્વામી વાતો તો કરે છે પણ એની અનુભૂતિ મને ક્યારે થશે, હે આની અનુભૂતિ મને કેવી રીતે થાય તો મને કંઈક એનું સુખ આવે ને. અને એટલા સંકલ્પ થયો ત્યાં તરત જ નથુભટ્ટને સમાધિ થઈ અને સમાધિમાં નથુભટ્ટે સુખ માણ્યું. થઈ સમાધિ ભક્તને તેજ મધ્ય દીઠા મહારાજ, સંકલ્પ માત્ર થી હો,
તેજ મધ્ય દીઠા મહારાજ,
હે જી થઈ સમાધિ ભક્તને તેજ મધ્ય દીઠા મહારાજ, સહો ભા મહારાજની સેવા કાજ,
મુક્ત મંડળ સહો ભા
મહારાજની સેવા કાજ, મુક્ત મંડળ સહો ભા મહારાજની સેવા કાજ, સમાધિ થઈ. સૂર્યચંદ્રને લજ્જાવ્યું, શીતળ શાંત તેજ દેખાયું, તેજમાં મહારાજના દર્શન થયા અને ગુણાંતાન સ્વામી ગોપાળાન સ્વામી બધા અક્ષર મુક્તો મંડળો ભરી અને મહારાજની સામે ઊભા હતા એવા દર્શન થયા અને આનંદમાં ગરકાવ થઈ ગયા નથુભટ્ટ સ્વામીએ. પછી નથુભટ્ટને સમાધિમાંથી જગાડીને પૂછ્યું, એલા નથુ, એ હવે તો અમારી વાતની પ્રતીતિ આવી ને કે અમે જે વાત કરતા હતા અક્ષરધામમાં કેવું સુખ રહ્યું છે એ જોઈ લીધું. પછી નથુભટ્ટ કહે છે, થઈ પ્રતીતિ ભક્તને જોડ્યા સ્વામીને હાથ,
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 હેત કરાવે ભગવાનમાં તે માટે કરવું સંત સાથ,
હેત કરાવે ભગવાનમાં તે માટે કરવું સંત સાથ,
હે જી હેત કરાવે ભગવાનમાં માટે કરવું સંત સાથ,
હેત કરાવે ભગવાન માટે માટે કરવું સંત સાથ.
નથુભટ્ટ કહે છે, હા સ્વામી, આજે આપે અમને ધન્ય બનાવી દીધો, મહારાજની મૂર્તિ નિહાળી અને મહારાજની મૂર્તિમાં જોડી દીધા ગુણાત્માનંદ સ્વામીએ. સ્વામી પછી વાત કરે છે, સ્વામી વાત કરે છે નથુને કે સાધુ સાથે હેત ક્યાં કરાય પણ ઉપાસના તો ભગવાનની જ કરવી. સ્વામી આ વિવેકની વાત સમજાવે છે કે અવશ્ય સાધુ સાથે હેત રાખવું, સંપૂર્ણ હેત રાખવું, કારણ ભગવાનની ઉપાસના કરાવે, ભગવાનમાં જોડે એની માટે સાધુ સાથે હેત રાખવું. મહારાજે પણ વચનામૃતમાં કીધું છે કે ભગવાનમાં જેવું હેત કરવું એવા મોટા સાથે પણ ન કરવું, મોટા સાધુ સાથે. હવે આ વાલા ભક્તો ઉપાસનાની જ્યારે જ્યારે બાબત આવે છે ત્યારે ઘણા ઘણાને મૂંઝવણ થાય, ઘણાને સિદ્ધાંતની વાતની ખબર ના હોય એટલે ફગી જવાય છે. પણ વાલા ભક્તો, આપણે મૂળ સિદ્ધાંતને અવશ્ય પકડી રાખવો પડે, એનું જ્ઞાન સંપૂર્ણ રીતે આપણને હોવું પડે. આપણે સૌ કહીએ છીએ કે ભગવાન સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, એ વાત સાચી છે, એ છે જ. એમની જ શક્તિ, એમની જ સામર્થ્ય બધાને પ્રાપ્ત થઈ છે, એ જ સર્વમાં વાસ કરીને રહ્યા છે, એટલે જ આપણે એમને સર્વોપરી જાણીએ છીએ. પણ એક વાતને અવશ્ય ધ્યાન રાખવી જોઈએ, જ્યારે આપણે ભગવાનને સર્વોપરી કહેતા હોય ત્યારે બીજા કોઈ અવતારો કે દેવી દેવતાઓનો ક્યારે નિંદા ટીકા કે દ્રોહ આપણાથી થાય નહીં, એનું ધ્યાન રાખવું. અને જો આપણાથી થતું હોય, એવા વ્યક્તિઓનો યોગ થતો હોય તો સજાગ થઈ જજો. કારણ કે આપણે આપણા ભગવાનને સર્વોપરી કહેતા હોય તો આપણે સંપૂર્ણ રીતે એવી માન્યતા રાખવી ઘટે કે અવતારો જે છે, દેવતાઓ જે છે, એ જે કાંઈ પણ હોય એ બધાએ ભગવાનની શક્તિ, ભગવાનની સામર્થ્ય પામીને બેઠા છીએ, એના યોગમાં આવેલા, એટલે એના છે, એના સંબંધમાં આવી ગયા, એટલે આપણે એને માનવા, પૂજવા, ભગવાનની આજ્ઞા છે. શિવાલય આદિ આવે, શિક્ષાપત્રીમાં મહારાજે કીધું છે ને, તો ભાવથી દર્શન કરવા. એમાં કાંઈ ઉપાસનામાં ફેર પડી જાય એવું નથી હો. હા, ઉપાસનામાં ફેર ક્યારે પડે? જ્યારે આપણા હૃદયમાં સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજો કોઈ બેહી જાય, ત્યારે ફેર પડે. માટે વાલા ભક્તો, આ વાતની બહુ ધ્યાન રાખવી, બહુ ધ્યાન રાખવું. કારણ કે આપણે સત્સંગ કરતા હોય પણ એવા કંઈક લોકોનો યોગ કદાચ આપણને થઈ જાય તો આપણી ઉપાસના ફેરવી દે, અને ઉપાસના વતે જ વાલા ભક્તો અત્યંત કલ્યાણ થાય છે. હા, બહુ સમજી રાખવું. બધાને પ્રેમથી સ્વીકારો, બધાને માનો. પતિવ્રતાની ભક્તિ એને જ કહેવાય કે જે સ્ત્રી પોતાના પતિના સંબંધીઓને, પોતાના પતિના જાણીને ભાવથી સેવા કરે, એમને માને, એમને પૂજે, બધું કરે એમની માટે. હા, પણ એ કોના? મારા પતિના. એવું જ્ઞાન આપણને હોવું પડે. હજુ આપણામાં કંઈ એવી સામર્થ્ય હોય નહીં ને આપણે દેવી દેવતાઓની નિંદા ટીકા કરીએ ને અપરાધ લાગે આપણને, હે તો ભગવાન કુરાજી થાય. જો આપણે કદાચ એમ માનતા હોય કે હનુમાનજી હોય, ગણપતિ હોય, એ બધા સેવક તરીકે આપણે રાખ્યા હોય, ભગવાનના ભક્ત છે, ભગવાનની સેવામાં હાજર છે, તો જો ભગવાનના ભક્ત તરીકે આપણે સ્વીકાર્યા તો ભગવાનના ભક્તોનો દ્રોહ એ જ ભગવાનને કુરાજી કર્યાનો ઉપાય છે, ખુદ ભગવાન બોલે છે. માટે હાથ જોડો, પ્રણામ કરો. હું તો કહું છું, આપણે હનુમાનજીના રૂવાડા જેટલું એ નથી થઈ શકીએ એમ. છે એવી સામર્થ્ય આપણામાં? હે, કરી શકીએ એવું કાંઈ? તો પછી શું કામ એમનો દ્રોહ કરવો? શું કામ એમની નિંદા ટીકા આપણે કરવી જોઈએ? હે, માટે વાલા ભક્તો, આ વાતને અવશ્ય ધ્યાન રાખવો. બધાએ ભગવાનના છે અને બધાએમાં ભગવાનનો વાસ છે, એટલે બધાને હાથ જોડો, પગે લાગવો. હે, એમનો મહિમા, એમનામાં જે ગુણો હોય એ ગાઓ. એવા ગુણો આપણામાં આવે એવી તમતારે એમને વિનંતી એ કરો. પણ ભજન એક સ્વામિનારાયણ ભગવાનનું, આટલું તો કરવું જ જોઈએ. હવે આમ કહેતા કહેતા શું થઈ જાય? આ ગુણાત્યાનંદ સ્વામીએ બીજી ટકોર શું કરી કે સાધુમાં હે ત્યાં એટલે માટે કરવું કે એ આપણને ભગવાનમાં જોડે, એટલે હેત કરવું. ઘણીવાર એવું પણ બને છે કે સાધુમાં હેત કરતા કરતા એટલું બધું હેત થઈ જાય કે ભગવાન તો એક બાજુ. એવા ઘણા લોકો, એવો ઘણા સમુદાયો છે કે ભગવાન એક બાજુ થઈ ગયા અને સાધુ પ્રધાન થઈ ગયા, અને સાધુને માને પૂજે, વ્યક્તિ પૂજા પછી ચાલુ થઈ જાય. એટલે ઈ એ ખોટું, આ એ ખોટું, ઓલું એ ખોટું, બે વચ્ચે આપણે રહેવાનું છે. હા, આ બે બેલેન્સ જાળવવું પડે ને. મહિમા સાધુનો બિલકુલ ઓછો આંકવાનો નથી આપણે. હા, પણ શું કામ? એ મારા ભગવાનના છે, એમાં ભગવાન અખંડ રહ્યા છે, એટલે એનો સંપૂર્ણ મહિમા આપણે રાખવો. પણ એ ભગવાન છે એવું તો ભૂલથી પણ આપણે વિચાર ન આવવો જોઈએ. થાય એવું હો, પછી એ સાધુ વિશે એવી ભાવના થઈ જાય એટલે નકરી પછી દ્રષ્ટિ એ સાધુ ઉપર જ જાય. એ સાધુ ભગવાનના દર્શન કરે ને આ બધા એ સાધુના દર્શન કરે, ઊંધી પ્રથા આખી હાલે. માટે વાલા ભક્તો, આપણા આદિગુરુ ગુણાત્યાનંદ સ્વામી આ નથુ ભટ્ટને ભલે કહે પણ આજના દિવસે મનન તમને ટકોર કરે છે એવી વાત આપણે સ્વીકારીએ. સંતની પ્રાપ્તિ થઈ છે એવા સંત મળ્યા જ છે? ના નહીં, સેવા યોગ્ય છે, નિયમ ધર્મમાં દ્રઢપણે રહે છે, ખૂબ મહિમા આપણે રાખવાનો જ છે, પણ ભગવાનથી અધિક ન થવો પડે એ ખાસ ધ્યાન રાખવું, એ માટે જ આ બધું છે. હેત કરાવે ભગવાનમાં તે માટે કરવું સાથ, સંત સાથ. પુણાત્યાનંદ સ્વામી નથુભટ્ટને કહે છે કે ઉપાસના તો એકની જે અક્ષરધામી ગણાય, મોટા સાધુને સેવવા એ તો એનું અંગ ગણાય. મોટા સાધુને સેવવા એ શું કામ? કારણ કે એ ભગવાનની ઉપાસના દ્રઢ કરાવે આપણા જીવમાં. એકની જ ઉપાસના છે, બીજા કોઈ સાથે, કોઈ આજુબાજુમાં કોઈ નહીં. આપણે જ્યારે સ્વરૂપરી કહીએ ત્યારે એમને કોઈની સાથે ઊભા હોય કે એવું કાંઈ જરૂર ના પડે. એ સમર્થ છે, એમને કોઈની સાથની જરૂર નથી. માટે બે ચરણની ઉપાસના જ અક્ષરધામમાં છે એવું માની, અને આપણે લાડીલા ઘનશ્યામ મહારાજ પધરાવ્યા છે, હે, શુદ્ધ ઉપાસના પ્રવર્તે, એટલે જો મોટા સંતોની કેવી દીર્ઘદ્રષ્ટિ. બસ એક ભગવાનની મૂર્તિ પધરાવો, જો પછી એમાં કાંઈ બીજું ઘટે નહીં. કેવા બધા સુખેથી ભગવાનના દર્શન કરે છે અને લાડીલા ઘનશ્યામ મહારાજનું સુખ માણે છે. ગુણાત્યાનંદ સ્વામી પણ વાત કરે છે નથુ ભટ્ટને કે નથુ, એ અમે તો પુરુષોત્તમ નારાયણની જાણનડ્યું છીએ. હા, અમે તો એના ગુણ ગાઈ, વરવા જેવા તો એક પુરુષોત્તમ નારાયણ છે, બીજા કોઈ વરવા જેવા નથી. નથુભટ્ટ શ્રીહરિની દ્રઢ ઉપાસનાનો મર્મ સમજી ગયા અને પતિવ્રતા ભાવે મહારાજનું આરાધન કરવા લાગ્યા. સાધુ સાચો માર્ગ ચિંધે ત્યારે મુમુક્ષુ જીવ વાલા ભક્તો એ માર્ગે ચાલી અને પોતાનું આત્યંતિક કલ્યાણ કરી લે છે. કથાનો સમય પૂરો થયો છે, બીજા પ્રસંગો ઘણા છે નથુભટ્ટના, હજુ એ પ્રસંગો વાલા ભક્તો આપણે આવતીકાલે સાંભળશું.